La senza di primi dati metto.
ගරු කථානායකතුමනි ඊට පෙර පොඩි කාරණාවක් කියන්න ඕන මේ පාර්ලිමේන්තුවේ ආරක්ෂි තනතුරු හොබවන ජීජීසී විද්‍යාරත් මහත්මයා ඇත්තටම රණසිංහ ප්‍රේමදාස මැතිතුමාගේ ඉඳලා ඩීබී විජේතුංග වත්මන් ජනාධිපති රනිල් වික්‍රමසිංහ චන්ද්‍රිකා බණ්ඩාරනායක මහින්ද රාජපක්ෂ දීමූ ජයරත්න යන ගරු ජනාධිපතිවරුන්ගේ ගරු අග්‍රාමාත්‍යවරුන්ගේ කාලවකවානුවේ ඉතාමත්ම විශිෂ්ට ප්‍රශස්ත සේවාවක් කරලා 2017 1-2 දින සිට ආරක්ෂි තනතුරේ කටයුතු කරලා මං හිතන්නේ තව දින කීපයකින් විශ්‍රාම ගන්නවා. ඔහු කරපු සේවාව පිළිබඳව අපි සියලු දෙනාගේම ගෞරවය සහ ප්‍රණාමය පුද කර සිටිනවා. ඒ වගේම 27-2 ප්‍රශ්නයට පෙර ගරු සභානායකතුමාට වැදගත් ප්‍රශ්නයක් මට ඉදිරිපත් කරන්න තිබෙනවා. අගමැතිතුමා විනාඩි 4ක් ඉන්න පුළුවන් නම් මේක වැදගත්. බොහොම ස්තුතියි ගරු අගමැතිතුමා. ගරු අගමැතිතුමා ඉන්න එකත් බොහොම හොඳයි. විශේෂයෙන්ම මම ගරු අගමැතිතුමාගේ අවධානය යොමු කරන්න කැමතියි. අපේ රටේ කුඩා දරුවන්ටත් ගැබිණි මවුවරුන්ටත් කිරි දෙන මවුවරුන්ටත් ලබා දෙනවා ත්‍රිපෝෂය. දැන් ත්‍රිපෝෂ ලබා දීම සහ මුලින්ම නතර කරලා ත්‍රිපෝෂ කර්මාන්ත ශාලාව සහ මුලින්ම අකර්මණ්‍ය වෙලා. ඉතින් මම අහන්න කැමති කිරි දෙන මවුවරුන්ට ගර්භණී මවුවරුන්ට කුඩා දරුවන්ට ත්‍රිපෝෂ සලාකය කපා දැමීමද මේ රජයේ ප්‍රතිපත්තිය? විශේෂයෙන්ම ගරු අගමැතිතුමාගෙත් ගරු සභානායකතුමාගෙත් මේ සභාවේ සිටින රාජ්‍ය පාර්ශ්වයේ සියලු දෙනාගෙන්ම ඉල්ලීමක් කරනවා කරුණා කරලා ත්‍රිපෝෂ සලාකය කප්පාදු කරන්න නැතුව ගර්භණී මවුරුන්ට කිරි දෙන මවුරුන්ට දරුවන්ට ඒ ලබා දෙන ශක්තිය ලබා දෙන්නේ කියලා මං ඉල්ලීමක් කරනවා. ඒ වගේ මං ගරු අධ්‍යාපනතුමාගේ අවධානය යොමු කරන්න කැමතියි. රජයේ පාසල් 10155ක් තියෙනවා. 373ක් තියෙනවා ඇත්ත වශයෙන්ම සත්‍යවාදීවම ජාතික පාසල්. පළාත් සභා පාසල් තියෙනවා 8951ක්. නමුත් ඔබතුමා දන්නවා ඔබතුමාගේ කාලවකවානුවේ නෙමෙයි ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා බෝඩ්ලෑලි එල්ලපු ජාතික පාසල් 837ක් නෑ බෝඩ්ලෑල්ලක් තියෙනවා ජාතික පාසල. බෝඩ්ලෑල්ලට 120ක් වියදම් කරලා තියෙනවා. නමට ජාතික පාසල් හැබැයි කිසිම ක්‍රියාකාරීත්වයක් නැහැ ජාතික පාසලක් සහිතව. ඒකට කරුණා කළ ඔබතුමාලා ඒක ජාතික පාසල් කරන්න සත්‍යවාදීව ප්‍රායෝගිකව එය ජාතික පාසල් හැටියට ෆන්ක්ෂන් කරන්නට කටයුතු කරන්න. විපක්ෂයේ අපිත් ඒ කාර්යය සඳහා සම්පත් වලින් උදව් කරන්නට සූදානම්. බෝඩ්ලෑලි ජාතික පාසල් ගෝඨාභය රාජපක්ෂ බෝඩ්ලෑලි ජාතික පාසල් 837 සත්‍ය වශයෙන්ම ජාතික පාසල් බවට පත් කරන්නට අපිත් උදව් කරන්නම්. ඔබතුමා කරුණා කළ එක ක්‍රියාත්මක කරන්න කියලා ඉල්ලීමක් කරනවා. ඒ වගේම අවසාන වශයෙන් මම මේ සභාවේ ඉතාමත්ම සංවේදී ප්‍රශ්නයක් ගෙනාව ගරු කථානායකතුමනි සෞඛ්‍ය අමතිතුමාට. මම කිව්වා බාල නිර්වින්දන බෙහෙත් නිසා අපේ රටේ ජනතාව මිය යනවා. පේරාදෙණිය දුන්නු බාල බෙහෙතක් නිසා මිය ගියා. දැන් ඔබතුමා දන්නවද ඊයේත් එහෙම මිය යෑමක් සිද්ධ වෙලා තිබෙනවා. ගරු කථානායකතුමනි විශේෂයෙන්ම ගාලු දිස්ත්‍රික්කයේ බොරුළු කැටියේ දකුණ කොස්ගොඩ බලපිටිය පදිංචි හිමාලි ප්‍රියදර්ශනී වීරසිංහ ඇනෙස්ටෝල් කියන සන්නාමයේ තියෙන බෙහෙත ප්‍රොපොෆෝල් කියන බෙහෙත මම මීට දවස් දෙකකට ඉස්සෙල්ලා කිව්වා ප්‍රොපොෆෝල් එක මම ඒක හැන්සත්ගත කරනවා සභාගත කරනවා නැවත වතාවක් මේ ඇස් මේ පේන් නැති මන්ත්‍රීවරු ඉන්නවනම් ඇමතිවරු ඉන්නවනම් බෙහෙත් වර්ග තුනක් හොර බෙහෙත් බාල බෙහෙත් ගුණාත්මක භාවයෙන් අඩු බෙහෙත් ඒවා කියනකොට ඒ බෙහෙත් හොඳයි කියලා මෙතන කිව්වා සෞඛ්‍ය අමාත්‍යතුමා. දැන් ඊයේත් මරණයක් සිද්ධ වෙලා ඊයේත් මරණය සිද්ධ වෙලා. මං අහන්න කැමති ගරු අගමැතිතුමාගෙනුයි ගරු සභානායකතුමාගෙනුයි ඔබතුමන්ලා මේ බාල බෙහෙත් වෙනුවෙන් පෙනී සිටිනවද? මේ ප්‍රොපොෆෝල් කියන බෙහෙත් මේ මල් ළඟ තියෙන මේ ෆේල් වුණු ශක්තිය කියලා. ෆේලියර් සර්ටිෆිකේට් එක තියෙනවා. බෙහෙත් තුනක්. මම හැන්සාඩ් ගත කරා. මම සභාව ගත කරා. ඊයේත් මරණයක් සිද්ධ වෙලා තියෙනවා. මම මේ ප්‍රශ්නේ මතු කරේ මීට දින කිහිපයකට පෙර. හැබැයි සෞඛ්‍ය අමාත්‍යවරයා කියනවා නෑ ඒවයි කිසි ප්‍රශ්නයක් නැහැ කියලා. ගරු කථානායකතුමනි බාල බෙහෙතක් පිළිබඳව පැමිණිලි කරන්න තැනක් නැහැ. සොයා බලන්න ඒකකයක් නැහැ. අර රවි කුමුදේෂ් මැතිතුමා යෝජනා කළා තිබෙනවා යම් පැහැදිලි යාන්ත්‍රණයක් සකස් කරන්න මේ හොර බාල ගුණාත්මක භාවයෙන් අඩු බෙහෙත් අපේ රටේ ජනතාවට ලබා දෙනකොට ඒ වළක්වාලන්න. එහෙම ක්‍රමවේදයක් නැහැ. මම කියන වගකීමෙන් ජාතික ඖෂධ අධිකාරිය NMR එක හොර ගුහාවක් හොරුන්ගෙන් පිරිච්ච හොර ගුහාවක් සභාපතිවරයයි විධායක අධ්‍යක්ෂකවරයයි මේකට වග කියන්නට ඕන. මම ඒ කාරණාව බොහොම පැහැදිලිව කියනවා. අම්මා කෙනෙක් ඊයේ මැරිලා තියෙනවා. කවුද වග කියන්නේ මේ ජීවිතේට? වන්දියක් ඉවල පුළුවන්ද ඒ අම්මගේ ඒ පවුලේ දූ දරුවන්ට ඒ ස්වාමි පුරුෂයාට? වන්දියක් ඉවල පුළුවන්ද සෑහීමටපත් වෙන්න? කරුණා කරලා මේකට පියවර ගන්නයි කියලා මම ඉල්ලීමක් කරනවා. 27 ප්‍රශ්නය. ගරු කථානායකතුමනි මහජන බැංකුවේ අනුබද්ධිත ආයතනයක් වන පීපල්ස් ලීසින් සමාගම විසින් ෆස්ට් කැපිටල් හෝල්ඩින් සමාගමේ 33% කොටස් රුපියල් බිලියන 5ක මිලකට ජනශක්ති සමාගමෙන් මිලදී ගැනීමට සිය කැමැත්ත පළ කර ඇති බවට පසුගිය දිනකදී කොළඹ කොටස් වෙළඳපොළ තුල නිවේදනය කරනු ලැබුවා. එදා මෙහිදී සඳහන් වුණේ කොටස් මිලියන 133ක් කොටසක් රුපියල් 37,710කට මිලදී ගන්න බවට. එදා එහෙමයි වාර්තා වුණේ. රජයේ සතු ව්‍යවසායන් රසක් උද්ගලීකරණය කිරීමට ආණ්ඩුව සූදානම් වෙන වකවානුවක රාජ්‍ය ආයතනයක් විසින් පෞද්ගලික ආයතනයක කොටස් මිලදී ගැනීමට සූදානම් වීම ගැටලුකාරී. විශේෂයෙන්ම මැතිවරණ පැවැත්වීමට මූල්‍ය ප්‍රතිපාදන නොමැති බව පවසන ආණ්ඩුව. දැන් මැතිවරණයක් පවත්වන්න බිලියන 10ක් හොයාගන්න බෑ. හැබැයි පීපල්ස් ලීසින් සමාගමට උපදෙස් දෙනවා රජයේ මහජන බැංකුවේ අනුබද්ධිත ආයතනයක් හැටියට බිලියන 5ක් පමණ අතිවිශාල මුදලක් වැය කරමින් පෞද්ගලික ආයතනයක කොටස් මිලදී ගැනීමට සැරසෙන්නේ කියලා රජයට වාසිදායක තත්ත්වයක් අත්පත් වෙයිද? මන් දන්නේ නැහැ කාට හරි කොමිස් මුදලක් ලැබෙනවද? අල්ලසක් ලැබෙනවද? සන්තෝෂමක් ලැබෙනවද? පංගුවක් ලැබෙනවද? මන් දන්නේ නැහැ මේකත් අර බඳුන් කර වංචා වගේ ගනුදෙනුවක්ද? මං අහන්න කැමති කාටද මේකෙන් වාසි ලැබෙන්නේ? මේක පිළිබඳ බරපතල සැකයක් මතුවෙනවා. රජයේ සතු ව්‍යාපාරවල මූල්‍ය ස්ථාවරත්වය ආරක්ෂා කිරීම, මහජන මුදල් සුරකීම අපගේ ඉහළම ප්‍රමුඛතාවයේ විය යුතුයි. ඒ නිසා මම ජාතික වැදගත්කමකින් යුත් ප්‍රශ්න හැටියට මේ ප්‍රශ්න අහන්න කැමතියි. පීපල්ස් ලීසින් ආයතනයේ අධ්‍යක්ෂක මණ්ඩලයේ අභිප්‍රාය වන්නේ එහි කොටස් 50% දක්වා වැඩි කර ගනිමින් ෆස්ට් කැපිටල්ස් හෝල්ඩින්ග්ස් ආයතනයේ පීපල්ස් ලීසින් ආයතනයේ අනුබද්ධිත ආයතනයක් බවට පත් කර ගන්නද? එසේනම් අනාගතයේදී ෆස්ට් කැපිටල් හෝල්ඩින්ග්ස් ආයතනයේ අමතර කොටස් මිලදී ගැනීම සඳහා පීපල්ස් ලීසින් ආයතනයේ සතුව ප්‍රතිපාදන පවතීද? මෙම අමතර කොටස් නිශ්චිත එකඟ වූ මිලක් යටතේ මිලදී ගැනීම සඳහා ෆස්ට් කැපිටල් හෝල්ඩින්ග්ස් ආයතනයේ සමග කොන්ත්‍රාත්තුවක් කෝල් ඔප්ෂන් එකක් අත්සන් කර තිබේද? පීපල්ස් ලීසින් ආයතනයේ හිමිකාරීත්වය ඇති මහජන බැංකුව සතුව ප්‍රාථමික නියෝජනත්වයක් පවතින. එසේනම් මෙවැනි මිලදී ගැනීමක් තුලින් පීපල්ස් ලීසින් ආයතනයට නව වටිනාකමක් එකතු වෙනවා. දැන් ගරු කථානායකතුමනි අනිවාර්යෙන්ම මහජන බැංකුව සතුව ඒ ප්‍රයිමරි ඩීලර්ෂිප් එකක් තියෙනවා. එහෙම ප්‍රයිමරි ඩීලර්ෂිප් එකක් තියෙන මොහොතක මහජන බැංකුවේ අනුබද්ධිත ආයතනය පීපල්ස් ලීසින්
ආයතනය බිලියන 5ක් හරියටම පළාත් පාලන මැතිවරණයට යන ගාණෙන් භාගයක්. දැන් සල්ලි නැහැ කියලා කියන්නේ බිලියන 5ක් වැය කරනවා මේ ෆස්ට් කැපිටල් ආයතනය මුදලට ගන්න. මං අහනවා මේ ගනුදෙනුවෙන් කාටද නව වටිනාකමක් එකතු වෙන්නේ? රටට එකතු වෙනවද? එහෙම නැත්නම් කාගේ හරි සාක්කුවට එකතු වෙනවද කියලා මං අහන්න කැමතියි. රජය වර්තමානයේ සිය වැඩපිළිවෙල යටතේ රාජ්‍ය ආයතන රසක් ප්‍රතිව්‍යුහගතකරණය කිරීමට පහුගිය දිනවල ක්‍රියා කරනු ලැබුවා. දැන් ගරු කථානායකතුමනි, ලාභ ලබන ඉන්ෂුරන්ස් එකක් විකුණන්න යනවා. ලාභ ලබන ටෙලිකොම් එකක් විකුණන්න යනවා. දැන් ලාභ ලබන රජයේ ආයතන විකුණන සංස්කෘතියක මොකද්ද මේ රජයේ ආයතන පෞද්ගලික ආයතන එක කොටස් ගන්නෙ? මොකද්ද විහිළුව? මොකද්ද මේකේ තේරුම? IMF කොන්දේසියක් මත ස්ටේට් ඕන් එන්ටර්ප්‍රයිසස් රීස්ට්‍රක්චර් කරන්නට ඔබතුමාලා කටයුතු කරනවා කියලා කියනවා.
සල්ලි සල්ලි නැහැ කියලා.
දැන් ඡන්දෙට සල්ලිත් නැහැ, මේකට බිලියන් 5ක් තියෙනවා. ඡන්දෙට සල්ලි නැහැ. ඒ වගේම රාජ්‍ය ව්‍යවසායක ප්‍රතිසංස්කරණය කරනවා, ප්‍රතිව්‍යුහගත කරනවා කියලා මෙන්න රාජ්‍ය ආයතනයක්ම පෞද්ගලික ආයතනයකට මේ රටේ මහජන මුදල්, රටේ සල්ලි, ජනතාවගේ සල්ලි, පොඩි මිනිහගේ සල්ලි යොදවලා රාජ්‍ය ආයතනයක් එහෙම පෞද්ගලික ආයතනයක කොටස් ලබා ගැනීම හරිද? මම අහන්න කැමතියි රජය, ඔය අනවුන්ස් කරලා තියෙන, ඩික්ලෙයාර් කරලා තියෙන, ප්‍රසිද්ධියට පත් කරලා තිබෙන ප්‍රතිපත්තීන් වලින් බැහැරව රාජ්‍ය ආයතනයක් වන පීපල්ස් ලීසින් ආයතනය මෙවැනි පෞද්ගලික ආයතනයක කොටස් මිලදී ගැනීමට කටයුතු කරන්නේ මන්ද? පළාත් පාලන මැතිවරණයේ පැවැත්වීමට මුදල් නොමැති බව පවසන ආණ්ඩුවට පෞද්ගලික ආයතනයක කොටස් මිලදී ගැනීමට තරම් මූල්‍ය ප්‍රතිපාදන පවතීද? මේ සම්බන්ධයෙන් පීපල්ස් ලීසින් ආයතනයේ අධ්‍යක්ෂක මණ්ඩලයට නිශ්චිත පැහැදිලි කිරීමක් සිදු කළ හැකි වන්නේද? අපිට දැනගන්න ඕනේ කවුද මේ පීපල්ස් ලීසින් සමාගමේ සභාපති සහ අධ්‍යක්ෂක මණ්ඩලේ මොනවද නණ්ඩික? කොහොමද ඒගොල්ලෝ මේ වගේ තීන්දුවක් ගන්නෙ? අපිට දැනගන්නට ඕන. ෆස්ට් කැපිටල් හෝල්ඩින්ග්ස් ආයතනයේ සතු භාණ්ඩාගාර බිල්පත් සහ බැඳුම් කරවල පවතින අවදානම තක්සේරුකරණය සඳහා පීපල්ස් ලීසින් ආයතනයේ අධ්‍යක්ෂක මණ්ඩලය විසින් විශ්ලේෂණය කරනු ලැබූ ආකාරය පිළිබඳව වටහා ගැනීම වඩාත් වැදගත් වෙනවා. පීපල්ස් ලීසින් ආයතනය විසින් මෙම භාණ්ඩාගාර බිල්පත් භාණ්ඩාගාර බැඳුම් කර කල්පිරීමේ හැකියාව සහ කූපන් රිඩක්ෂන්ස් පිළිබඳව පුළුල්ව අධ්‍යයනය කරලා තියෙනවද? දැන් ගරු කථානායකතුමනි, අර මැචියුරිටි එක්ස්ටෙන්ෂන් එකයි කූපන් ක්ලිපින් එක, ඒක පිළිබඳව අර ඩොමෙස්ටික් ඩෙට් රීස්ට්‍රක්චරින් එක අපි කතා කරානේ, භාරකාර අර මුදලයි, ඒ වගේම EPF එකයි අර්ථසාධකර මුදලයි, නිලධාරින් ඇවිල්ලා කිව්වා නෑ ඩොමෙස්ටික් ඩෙට් රීස්ට්‍රක්චරින් එකෙන් ඇතිවෙන පළ විපාක පිළිබඳව නෙට් ප්‍රසන්ට් වැලියු එක පිළිබඳව කිසිම ගණනයක් කරලා නැහැ කියලා, කිසිම තක්සේරුවක් කරලා නැහැ. එහෙනම් මං අහන්න කැමතියි කූපන් රිඩක්ෂන්ස් පිළිබඳව පුළුල් අධ්‍යයනයක් කරලා තිබෙනවද? එසේනම් මේ පිළිබඳ තොරතුරු මේ සභාවට ඉදිරිපත් කරන්නේද? පීපල්ස් ලීසින් සමාගමේ ප්‍රධාන ව්‍යාපාරික කර්තව්‍ය වන්නේ ලීසින් කටයුතු වලදී දේශීය ව්‍යාපාරිකින් ශක්තිමත් කිරීම සඳහා අවශ්‍ය ප්‍රාග්ධනය සැපයීමයි. දැන් ගරු කථානායකතුමනි, කුඩා හා මධ්‍ය සහ ක්ෂුද්‍ර ව්‍යාපාර මේ රටේ කඩංගටිලා, පීපල්ස් ලීසින් ආයතනයේ වගකීම ඒ කඩා වැටෙන ක්ෂුද්‍ර මධ්‍යම සහ කුඩා ව්‍යාපාරවලට අතහිත දීම, ඒ අතහිත දෙනවා වෙනුවට බිලියන 5ක් පියනම් කරලා මෙම ෆස්ට් කැපිටල් හෝල්ඩින්ග්ස් ආයතනයේ ෂෙයර්ස් ගන්න කටයුතු කරන්නේ කුමන ප්‍රතිපත්තියක් මතද කියලා මම අහන්න කැමතියි. ආර්ථිකයේ සංකෝචනය වී තිබූ අවස්ථාවක සහ නැවත ආර්ථිකයේ පුනර්ජීවනය කිරීමට කටයුතු කරන ලබන අවස්ථාවක රුපියල් බිලියන 5ක් වැනි මුදලක් පුද්ගලික සමාගමක ආයෝජනය කිරීම සඳහා රජයේ සාධාරණීකරණය කරන්නේ කෙසේද? මෙම ආයෝජනයේ අරමුණ කුමක්ද? පීපල්ස් ලීසින් ආයතනය විසින් 33% කොටස් පමණක් මිලදී ගැනීමෙන් පීපල්ස් ලීසින් ආයතනය ෆස්ට් කැපිටල් හෝල්ඩින්ග්ස් ආයතනයේ ප්‍රධාන කොටස්කරුවෙකු නොවන බව රජය නොදන්නේද? ප්‍රධාන කොටස්කරුවෙක් වෙන්නේ නැහැනේ 133ක් ගන්නකොට. එහෙනම් මොනවටද 133 ගන්නේ? කාගේ සාක්කු පුරවන්නද? මැතිවරණයට මුදල් පාවිච්චි කරන්නද? මං අහන්න කැමති. වත්මන් ආර්ථික තත්ත්වය පිළිබඳ සැලකීමේදී People's Leasing ආයතනයේ විසින් First Capital Holdings ආයතනයේ කොටස් මිලදී ගැනීමට සිය අතිරේක ද්‍රවශීලීතාවයන් වැය නොකර ඒ ආයතනයේම රඳවා ගැනීම සුදුසු නොවන්නේද? මම එක ඉල්ලීමක් කරනවා. මේ ගනුදෙනුව පිළිබඳව කල් දමන්න නැතුව, කල් මරන්න නැතුව අදම උත්තරයක් අපිට අවශ්‍යයි. ස්තුතියි.
ගරු කථානායකතුමනි, මුදල් රාජ්‍ය මන්ත්‍රීතුමා විසින් මේ පිළිබඳව පිළිතුරක් සපයනවා ඇති.
සභානායකතුමා, ප්‍රධාන වැඩ කටයුතු යෝජනා.
ගරු කථානායකතුමනි, පාර්ලිමේන්තුවේ වැඩ කටයුතු අද දින ආණ්ඩුවේ වැඩ කටයුතු ප්‍රමුඛ ස්ථානයක් ගත යුතුයි.
ස්වභාවිකවද?
ආයි
විෂයංක 21 සහ 22.
ගරු කථානායකතුමනි, අද දින න්‍යායපත්‍රයේ විෂයංක 21 ගුවන් ප්‍රවාහන සංශෝධන පනත් කෙටුම් පද දෙවනවර කියවීම, විෂයංක 22 උදර්පණ පනත යටතේ නියමයේ අනුමත කිරීමට මම යෝජනා කරනවා. ඒ සමගම මිනිත්තු දෙකක අවසරයක් ඉල්ලා සිටිනවා. පාර්ලිමේන්තුවේ විශේෂයෙන්ම ආරච්චි තනතුර හොබවන GGC විද්‍යාරත්න මහතා විශ්‍රාම ගැනීම නිමිතයි 10 වෙනිදා. අද තමයි පාර්ලිමේන්තුවේ එතුමා විශ්‍රාමයට මත්තෙන් රැස්වෙන අවසාන දිනය. එතුමාගේ විශ්‍රාම දිවියට මම සුභ ප්‍රාර්ථනා කරනවා. එතුමා 1983 ජූලි 1 වෙනි දින ඉඳලා පාර්ලිමේන්තු කාර්ය මණ්ඩලයට එක් වෙලා වසර 40ක පමණ සේවාවක් පාර්ලිමේන්තුවේ කළා තිබෙනවා. කළ එතුමා 10 වෙනිදා ජූලි මාසේ විශ්‍රාමයට නියමිතයි. ගරු අග්‍රාමාත්‍යවරුන් රණසිංහ ප්‍රේමදාස මැතිතුමා, DB විජේතුංග මැතිතුමා, රණලි වික්‍රමසිංහ මැතිතුමා, චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මැතිනිය, රන්සුරු වික්‍රමනායක මැතිතුමා, මහින්ද රාජපක්ෂ මැතිතුමා සහ දීමු ජයරත්න මැතිතුමා වැනි පාර්ලිමේන්තුවේ ගරු අග්‍රාමාත්‍යතුමන්ලාගේ කාර්යාලයේ රාජකාරි කටයුතු කළා. 2017 1 දෙවැනි දින පාර්ලිමේන්තුවේ ආරච්චි තනතුරට පත් වෙලා එතුමා එදා ඉඳලා අද දක්වා ඒ සේවය ලබා දීලා තිනවා. සභා ගර්භයේ වැඩ කටයුතු සඳහාත්, ඒ වගේම කාර්ය සභා රැස්වීම වෙනුවෙනුත්, ඒ අධීක්ෂණ කටයුතු වෙනුවෙනුත් පාර්ලිමේන්තුවේ අනිකුත් ඉහළ නිලධාරීන් සමග කටයුතු කළා, සම්බන්ධීකරණය කළා. පවත්වන ඕනෑම නිල උත්සවයක් සඳහාත් එතුමාගේ දායකත්වය ලබා දීලා තිනවා. වේත්‍රධාරීතුමාගේ උපදෙස් අනුව ඒ අවශ්‍ය කටයුතු සම්බන්ධීකරණය කරන්න එතුමාට අපි සුභ ප්‍රාර්ථනා කරනවා. ඒ කරන ලද සේවය අගය කරන්න.
Order, please. Deputies, chairman of committees will take the chair now.
Honorable Minister Nimal Siripala.
Karak Sabha Sabhapati Thumani, ada dina nyayapatre sandahan 2018 අංක 29 දරන ගුවන් ප්‍රවාහන පනත සංශෝධනයේ සඳහා වූ කෙටුම්පත මම මෙම ගරු සභාවේ අනුමැතිය සඳහා ඉදිරිපත් කරනවා. ඔබතුමා දන්නවා 2018 අංක 29 දරන ගුවන් ප්‍රවාහන පනත ජාත්‍යන්තර ගුවන් ප්‍රවාහනයේ සඳහා තියෙන නීති රීති එක්කිරීම සඳහා වන මොන්ට්‍රියල් සම්මුතියට අනුව සකස් කරන ලද්දක්. මේ මොන්ට්‍රියල් සම්මුතිය අනුව තමයි අපි ජාත්‍යන්තර තත්ත්වයට අපේ ගුවන් සේවාවන් පවත්වාගෙන යාම සඳහා අවශ්‍ය ප්‍රතිපාදන නීතිමය ප්‍රතිපාදන ලංකාවේ නීති පොතට ඇතුළත් කරලා තියෙන්නේ. ඒ වගේම මෙම අයිකාවෝ සංවිධානය මගින් මේ පිළිබඳව අපි ගන්නා පියවර පිළිබඳව සෑම විටම පරීක්ෂා කළා තමයි අපේ ගුවන් තොටු පොළවල් වල රේටින් එක. එහෙම නැත්නම් සුරක්ෂිතතාවය සහ අනිකුත් කාරණා පිළිබඳව සහතික ලබා දෙන්නේ. පසුගියදා පැවති ඔඩිට් එකේදී අපිට විශාල ලකුණු ගාණක් ලැබිලා කටුනායක ගුවන් තොටු පොළ ඉතා ඉහළ මට්ටමේ තියෙන ගුවන් තොටු පොළක් බවට අයිකා වූ සංවිධානය මගින් ඒ සහතික අපිට ලබා දීම අපේ සතුටට කාරණයක්. මේ සංශෝධනයෙන් අපි බලාපොරොත්තු වෙන්නේ ගරු සභාපතිතුමනි, ගුවන් මගීන්ගේ ආරක්ෂාව, ගුවන් ගමන්වලදී අර බඩුමුට්ටු වල ප්‍රමාදය ඒවා නැතිවීම හානිවීම මේ වගේ තත්ත්වයන් තුළදී අන්තර්ජාතික නීති අනුව ඒ සඳහා යම් යම් ගෙවීම් කළ යුතු වෙනවා. නමුත් අපේ ඩොමෙස්ටික් ඒ කියන්නේ අපේ රට අභ්‍යන්තරයේ යන ගුවන් යානාවන් පිළිබඳවත් දැනට අපට නීතියක් නැහැ. අපි ඒ අන්තර්ජාතික නීතිය තමයි මේ සඳහා පාවිච්චි කරන්නේ. ඒ නිසා විශේෂයෙන්ම අද අපේ රටේ සංචාරක ව්‍යාපාරයත් දියුණු වීමත් සමගම අපට අභ්‍යන්තර ගුවන් සේවා වර්ධනය කිරීම අපට අත්‍යවශ්‍ය වෙලා තියෙනවා. අභ්‍යන්තර ගුවන් සේවා වර්ධනය කිරීමට තියෙන එක බාධකයක් තමයි මේ ජාත්‍යන්තර සම්මුතිය අනුව තියෙන මිල ගණන් අපේ අභ්‍යන්තර ගුවන් සේවා ඩොමෙස්ටික් ඒවියේෂන් එකට අපි ආදේශ කළොත් ඒ අයට ඔවුන් පෙන්වලා දීලා තිනවා ඔවුන්ට මෙය ඔවුන්ගේ ගුවන් සේවාවන් පවත්වාගෙන යාමට පුළුවන්කමක් නැහැ. ලෝකයේ රටවල් ගණනාවකම එකී දේශීය ගුවන් සේවාවන් සඳහා අමාත්‍යවරයා හෝ රජයේ මගින් විශේෂයෙන් නියම කරනු ලබන යම් ගණන් මිමි මිල මුදල් ගාණක් ඉන්ෂුරන්ස් එකට කීයද මගින් ඒ බඩු නැති වුණොත් කීයක්ද ගෙවන්න ඕනේ ඒ වගේම අනිකුත් කාරණා පිළිබඳව නීති රීති සකස් කරලා තියෙනවා. ලංකාවේ නීතියේ තියෙන ඒ වැකියුම් එක ඒ හිස්තැන පිරවීම සඳහා තමයි මේ සංශෝධන ඉතා කෙටි සංශෝධනයක් අපි ගෙනවිත් තිබෙන්නේ. මේ පිළිබඳව එහිදී අපි කියන්නේ ජාත්‍යන්තර ගුවන් ප්‍රවාහනයක් නොවන ගුවන් ප්‍රවාහනය කියන්නේ ඩොමෙස්ටික් ෆ්ලයිට් සඳහා අදාළ විය හැකි වගකීමේ සීමාවන් අමාත්‍යවරයා විසින් කලින් කාලට ගැසට් පත්‍රයේ පළකුණු ලබන නියමයන් මගින් නිශ්චිතවම සඳහන් කර ලැබිය යුතුය. ඉතින් මේක විශේෂයෙන්ම කියන්නට ඕන දැන් අපේ ඩොමෙස්ටික් ඔපරේටර්ස්ලා දැන් ලංකාවේ අභ්‍යන්තර ගුවන් සේවාවන් වල යෙදී සිටින අපේ ශ්‍රී ලාංකික ආයෝජකයින් ඉන්නේ. ඔවුන් විශේෂ ඉල්ලීමක් කරලා තියෙනවා මේ පිළිබඳව ඔවුන්ට යම් කන්සෙෂන් එකක් ඔවුන්ට යම් සහනදායි ක්‍රමවේදයක් සලසා දෙන්න කියලා. ඒ අනුව තමයි ඒ සලසා දීමට මාවත සකස් කිරීම සඳහා තමයි අපි මේ කටයුත්ත කරන්නේ. දැනටමත් ඔබතුමා දන්නවා ලංකාවේ අභ්‍යන්තර ගුවන් සේවා වේ වර්ධනය වීම ප්‍රමාණවත් නැහැ. පහුගිය කොවිඩ් අර්බුදය සහ මේ තත්ත්වයන් නිසා සංචාරකින්ගේ පැමිණීම අඩුවීම නිසා අභ්‍යන්තර ගුවන් සේවාවන් කඩා වැටුණා. නමුත් මම කියන්නට කැමති දැනට ගුවන් සේවා දෙකක් ෆිට්ස්යා දැනට එකඟ වෙලා තියෙනවා යාපනයට දක්වා ගුවන් සේවාවක් කත්මලානේ ඉඳන් යන්න. ඒ වගේම සිනමනයා දැනටමත් යාපනයට යාම සඳහා අභ්‍යන්තර ගුවන් සේවාවන් සඳහා එකඟත්වයේ පළ කරලා ඒ වැඩ කටයුත්ත කෙරෙනවා. නමුත් අපේ බලාපොරොත්තුව මීට වඩා මඩකලපුව ඒ වගේම තිරිකුණාමලය යාපනය මත්තල ඒ වගේම කටුනායක කියන මේ තියෙන අපේ ගුවන් නෙට්වර්ක් එකේ හැම තැනකටම අභ්‍යන්තර පුළුවන් තරම් ගුවන් සේවාවන් ආරම්භ කළ යුතුයි කියලා. ඒ සඳහා විශේෂයෙන්ම අපේ සංචාරක අංශයට විශාල වගකීමක් තියෙනවා. අපිට හයිෙන් කෙනෙක් හුඟක් මුදල් වියදම් කරන්න පුළුවන් සංචාරකයන් මේ රට ගෙනීමට. ඒ පමණක් නෙවෙයි දේශීය වශයෙන් දේශීය ව්‍යාපාරිකයින්ට විදේශයන් පැමිණෙන ආයෝජකයින්ටත් ඉතාම පහසුවක් වෙනවා මෙවැනි අභ්‍යන්තර ගුවන් සේවාවන් ආරම්භ කළහොත්. ඒ වගේම ගරු සභාපතිතුමනි පසුගිය කාලය තුලදී විශේෂයෙන්ම මේ කොවිඩ් වසංගතයෙන් පස්සේ අරගලයෙන් පස්සේ අපිට පුළුවන් වුණා අපේ ගුවන් ශ්‍රී ලංකාවට පැමිණෙන විදේශීය ගුවන් සේවාවන්ගේ ප්‍රමාණය වැඩි කරගන්නට. උදාහරණයක් වශයෙන් චයිනා ඊස්ටර්න් එයාලයින් ඉස්සර තිබුණේ ෆ්ලයිට්ස් එකයි සුමානකට දැන් පහක් එනවා. එමිරේට්ස් එයාලයින් තිබුණේ ෆ්ලයිට්ස් 14යි දැන් ෆ්ලයිට්ස් 28ක් එනවා. එතිහාඩ් එයාවේස් ෆ්ලයිට්ස් 4යි තිබුණේ දැන් ෆ්ලයිට්ස් 6ක් එනවා. කටාය එයාවේස් ෆ්ලයිට්ස් 21යි තිබුණේ දැන් ෆ්ලයිට්ස් 35ක් එනවා. එයා අරාබියා තිබුණේ ෆ්ලයිට්ස් 7යි දැන් ෆ්ලයිට්ස් 11ක් එනවා. එයා ඒෂියා ෆ්‍රයිස් 7යි තිබුණේ දැන් 11ක් වෙනවා. එයා ඉන්දියා ෆ්‍රයිස් 16ක් තිබුණා දැන් 17ක් වෙලා තියෙනවා. ජසීරා ෆ්‍රී ෆ්‍රයිස් තිබුණේ දැන් ෆ්‍රයිස් 4ක් වෙනවා. ඒ වගේම ඒරෝෆ්ලොට්, මිලින්ඩෝ, එයා චයිනා, ඇලයන්ස් එයා, සලාමයා, අසූරයා මේවා නැවතත් ලංකාවට මේ එයාලයින්ස් එන්න පටන් ගත්ත දැන්. ඒක අපිට තියෙන ධනාත්මක තත්ත්වයක් මේ ක්ෂේත්‍රයේ. ඒ වගේම එයා සීෂෙල්ස් පව්ගේදා සීෂෙල්ස් රාජ්‍ය සහ මේ අතර ගුවන් ගමන් ඇරඹුවා. ෆ්‍රෙඩ්වින්ස් රශ්‍යා එයත් පටන් ගත්තා. ඊළඟට දෙසැම්බර් මාසේ ඉඳන් අපිට දැනට ඔබතුමා දන්නවා විශේෂම ඔබතුමා නියෝජනය කරන යාපනයේ පලාලි එයාපෝට් එකට ෆ්ලයිට්ස් 4යි සුමානකට එන්නේ. මම එලායන්ස් සමාගම සමග සාකච්ඡා කරලා ඒ ෆ්ලයිස් ගාන වැඩි කරගත්තා. දැන් 15 ඉඳන් දිනපතාම ෆ්ලයිට් එක කියනවා. මම ඉන්ඩිගෝ ඇතුළු අනිකුත් සියලුම එයාලයින්ස් වලට කිව්වා තවත් ෆ්ලයිට්ස් ජෆ්න වලට ගේන්න කියලා. එයා එකගේ වෙලා තියෙනවා. ඒ විතරක් නෙමෙයි දැනට අපිට පලාලි ගුවන් තොටුපලේ ධාවන පතේ කෙටි ධාවන පතයක් තියෙන්නේ. දැනටමත් අපි දැන් සාකච්ඡා පවත්වාගෙන යනවා. මම දැනට සති දෙකකට ඉස්සෙල්ලා පලාලි ගුවන් තොටුපලට ගිහිල්ලා සියලුම ස්ටේක් හෝල්ඩර්ස්ලා එක්ක සියලුම ආයතන සමග සාකච්ඡා කළා. කොයි පැත්තටද ගුවන් තොටුපලේ ධාවන පතය පුළුවන් තරම් ජනතාවට හානියක් නොවන ආකාරයට දියුණු කරන්න කියන කාරණේ පිළිබඳව හොයලා බලලා දැන් අපි දැනටමත් ඉන්දියන් රජයත් ඒ සඳහා යම් ආධාරයක් ලබා දීමට බලාපොරොත්තු වෙනවා. අපේ ජනාධිපතිතුමා ඉන්දියාවට ගියායි පස්සේ ඒ පිළිබඳ තව දුරටත් සාකච්ඡා කළා. අපිට පලාලි එයා පෝට් එකේ ධාවන පතේ දීර්ඝ කරොත් අපිට 320 ගුවන් යානා ගෙනෙන්න පුළුවන් වෙයි. එයත් අපි ඉතාම ප්‍රමුඛතා කාර්යයක් හැටියට තමයි කරන්න බලාපොරොත්තු වෙන්නේ. ඒ වගේම ඔබතුමාට කියන්න කැමති දැනට නේපාලයේ සමග මම සාකච්ඡා කරලා තියෙනවා. හොංකොං රාජ්‍ය සමග සාකච්ඡා කරලා තියෙනවා. නේපාල් එයාලයින්ස් කැතේ පැසිෆික් එයා අරාබියා අබුඩාබි තායි එයා ඒෂියා මේවා මේ එයාලයින්සුත් ලංකාවට ගෙනීම සඳහා ඒ සඳහා ධනාත්මක තත්ත්වයක් සාකච්ඡාවලදී ප්‍රකාශ කරලා තියෙනවා. විශේෂයෙන්ම පසුගිය සතියේ ඊශ්‍රායල් රටේ විශේෂ කණ්ඩායමක් 6 දෙනෙකු යුත දූත කණ්ඩායමක් ආවා නැවත ඊශ්‍රායල් එයාලයින්ස් ලංකාවට ගෙනීම සඳහා අවශ්‍ය පහසුකම් සලසා ගැනීමේ අභිප්‍රායෙන් මම එයට අවසරය දුන්නා. ඔවුන් මේ ලංකාවේ තියෙන ඒ විශේෂම සෙකියුරිටි පිළිබඳව මේගොල්ලෝ ඉතාම හොඳින් බලන්න ඕනේ. ඊශ්‍රායල් එයාලයින්ස් එයාගේ එක සිරිතක් වෙනයටත් වඩා ඉහළ මට්ටමක් මේගොල්ලෝ බලාපොරොත්තු වෙනවා. ඒ නිසා ඔවුන් ඒ පිළිබඳ පරීක්ෂණයක් කරලා ගියා. දැන් අපිට දැනලා තියෙනවා ඔවුන් ඉදිරියේදී ඒ ඊශ්‍රායල් යත් අපිට ලංකාවට ඒමට බලාපොරොත්තු වෙනවා කියලා. ශ්‍රී ලාංකිකෙන් විශාල පිරිසක් ඊශ්‍රායලයේ සේවය කරනවා. ඔවුන්ටත් එතකොට යන්න එන්න පහසු වෙනවා. ඊශ්‍රායල් සංචාරකිරුත් ලංකාවට ගෙනීම පහසු වෙනවා. ඒ වගේම ගරු සභාපතිතුමනි 2022 ජනවාරි වල ඉඳන් දැන් බලන්න අපේ එයාපෝට් එකේ හැම වෙලාවෙම ජනවාරි මාසයේ ඉඳන් 216,067ක් ඩිපාචර්ස් පිට වෙලා තියෙනවා. ලංකාවට ගොඩ බැහැලා තියෙනවා 205,691ක්. ජූලි මාසේ ඒ වගේම 203,000 ගානක් මේ විදිහට ඇවිල්ලා දැන් මැයි මාසයේ 90 ඩිපාචර්ස් ලංකාවෙන් පිටත් වූ මගින් සංඛ්‍යාව 310,249 මේ මාසෙ විතරක්. arrivals 27,000 279,509ක්. ඒ නිසා passenger movement එකේ මගින් සංසරණයේ අප රට ඇතුළට ඒමත් රටින් පිටවීමත් කියන මේ දෙකම සමතුලිතතාවයක් තියෙන වගේම ඒකේ වැඩිවීමක් අපිට පෙන්නුම් කරනවා. ඒක ඉතාම ධනාත්මක ප්‍රතිචාරයක් අපිට ලැබිලා තියෙන්නේ සංචාරක ව්‍යාපාරය සතුව. ඒ නිසා අපේ ගුවන් තොටුපළවල් මේ සඳහා ලබා දෙන සේවය ලබා දීමට අපි කටයුතු කරනවා. එනිසා ගරු සභාපතිතුමනි, මන් දීර්ඝ වශයෙන් කතා කරන්නේ මන්ත්‍රීතුමාලා විසින් මතු කරනු ලැබෙන ප්‍රශ්න වේ නම් ඒ සඳහා මම කාලය ඉතුරු කරන තියෙනවා. දිනේ අවසානයේදී එතුමන්ලා මතු කරන ප්‍රශ්න වලට මා පිළිතුරු දීමට සූදානම් ඉන්න බවත් මම ප්‍රකාශ කරන්න කැමති. බොහොම ස්තුතියි.
Thank you. Honorable, what is the point of order, honorable member?
The order, sir, I want to respond to honorable Vasudevan Anayakkara. He raised a question in the morning.
You have been allocated time to speak
no,
today.
Honorable Chair, I think I must explain this to honorable Vasudevan Anayakkara before he makes the speech.
Actually,
විනාඩියෙන් පොඩි පොඩි දෙයක් මට කියන්න අවසර දෙන්න සභාපතිතුමා. ඔබතුමා උදේ ගන්නවා සර්. ඒකේ ඔබතුමා මතු කරපු ප්‍රශ්නේ මතුවෙන්නේ නැහැ. ඒ ලයිස්තුව කන්ටිනියු වෙන්නේ, ඒක ලයිස්තු දෙකක් නෙවෙයි, ඒක එක ලයිස්තුවක් කියන එක තමයි මට කියන්න තියෙන්නේ. It's a continuation, sir. Yes.
Thank you. Honorable Harshanarayana Supun Rajakaruna, you have 12 minutes.
බොහොමත් ස්තුතියි සභාපතිතුමනි. අපි සතුටු වෙනවා අද මෙම ගුවන් ප්‍රවාහන සංශෝධන පනතට පිළිබඳව වචන ස්වල්පයක් කතා කිරීමට හැකිවීම පිළිබඳව. ඒ වගේම අද මේ වෙනකොට අපේ කොවිඩ් වසංගතය අවසන් වීමත් සමගම අපේ රටට ආර්ථිකයට විශාල ආදායමක් ලබා ගන්න පුළුවන් සංචාරක ව්‍යාපාරයත් එක්ක සම්බන්ධ පනතක් ඒ වගේම අමාත්‍යංශයක් තමයි අපේ නිමල් සිරිපාද සිල්වා අමාත්‍යතුමා ඔබවන්නේ. මේ ගුවන් සේවා වැඩකටයුතු ගැන කතා කරනකොට විශේෂයෙන්ම අද ශ්‍රී ලංකන් ගුවන් සමාගම පිළිබඳවත් ඒ වගේම අපේ ගුවන් තොටුපළවල් පිළිබඳවත් අපි කතා කරන්න ඕනේ. අද මේ පනතෙන් ක්‍රියාත්මක කරන ඒ ජාත්‍යන්තර ඒ නීති රීතීන් දේශීය ඩොමෙස්ටික් එයාලයින්ස් වලට ලබා දීම පිළිබඳව තියෙන පනතේ පිළිබඳව කිසිම ගැටලුවක් නැතුව අපි ඇත්තටම දේශීය සංචාරකයන් සමාවෙන්න මේ ඩොමෙස්ටික් ෆ්ලයිට්ස් තව වැඩි කරගන්න අවශ්‍ය සම්පූර්ණ සහයෝගය ලබා දිය යුතුයි. විශේෂයෙන්ම සංචාරක ව්‍යාපාරයේ ප්‍රධානම කටයුත්තක් වෙනවා මේ ඩොමෙස්ටික් ෆ්ලයිට්ස්. රට තුල ගුවන් යානාවල් තව දිරිමත් කරන්න ඕනේ, තව වැඩි කරන්න ඕනේ. අපි දැක්කා ගිය සතියේත් අලුත් ව්‍යවසායකින් අලුත් ව්‍යාපාරයක් මේ ඩොමෙස්ටික් එයාලයින්ස් තව වැඩි වෙන්න ඒ ව්‍යාපාරයට එකතු වෙලා තියෙනවා. ඒ පිළිබඳව අපි තවත් ඉදිරියට ගන්න ඕනේ. විශේෂයෙන්ම දැන් තියෙන ප්‍රධානම ගැටලුව තමයි මේ ඩොමෙස්ටික් ෆ්ලයිට්ස් ගැන කතා කරනකොට ඒවැය මිල ගන්න අති දැවැන්ත මුදලක් වියදම් කරන්න වෙනවා පුද්ගලයෙක්ට. මේ දැන් උදාහරණයක් හැටියට කොළඹ ඉඳන් කටුනායකට යන්න. ඒ වගේම ඒ සීමා සහිත ඩෙස්ටිනේෂන් සීමා සහිත ප්‍රමාණයයි තියෙන්නේ. ඒ ඒ ඒ ස්ථාන ගත්තොතින් සීමා සහිත ප්‍රමාණයල් තියෙන්නේ. ඒකින්ද තවත් අපි කම්පිටිෂන් තරංකාරීත්වය වැඩි කරලා මෙහි මිල ගණන් අඩු වෙන තත්ත්වයට පත් කරන්න අපි කටයුතු කරන්න ඕනේ. අපි ඉල්ලීමක් කරනවා අමාත්‍යතුමාටත් ඒ පිළිබඳව විශාල අවධානයක් යොමු කරන්න. මේ සංචාරක ව්‍යාපාරයට ප්‍රධාන වශයෙන් එය දේශීය වෙන්න පුළුවන්, විදේශීය සංචාරකයන් වෙන්න පුළුවන්. ඒ අයට මේ ඩොමෙස්ටික් ෆ්ලයිට්ස් පිළිබඳව වැඩි උනන්දුවක් කරවන්න, විශේෂයෙන්ම මිල ගණන් ඒ වගේම ඒ ස්ථාන වලට අවශ්‍ය පහසුකම්, ඒ ගුවන් තොටුපළවල් වල අවශ්‍ය පහසුකම්, විශේෂයෙන්ම දැන් දේශීය විතරක් නෙමෙයි අපි ගත්තොතින් කටුනායක වගේ එයාපෝර්ට් එකකට අපේ ෆුල් කැපැසිටි එක ආවොතින් අපි කවුරුත් දන්නවා ඒ වෙනකොට ලොකු ගැටලුවක් තියෙනවා කටුනායක. කටුනායක එක්ස්පැන්ෂන් එක අපි මේ පිළිබඳව දිගින් දිගටම කතා කරනවා. ඒ පිළිබඳව වැඩි අවධානයක් යොමු කරලා එයට අවශ්‍ය සම්පූර්ණ මූල්‍යම එහෙම නැත්නම් සම්පත් ලබා දීමේ කටයුත්ත සිදු කරලා මෙය හැකි ඉක්මනින් සිදු කරන්න අපි වග බලා ගත යුතුයි. ඒ වගේම තමයි දැන් අපේ ප්‍රධානම ගැටලුව තමයි ශ්‍රී ලංකා න්‍යායයි. දැන් අපේ ආර්ථිකයට ගත්තොතින් ආර්ථිකයේ ලොකුම බරක් දැන් ගිය අවුරුද්දේ 2022 අවුරුද්ද වෙනකොට බිලියන 163ක පාඩුවක් ලැබුණා. බිලියන 163ක. හැබැයි අපි දන්නවා මීට වැඩි කාලයක් නැහැ ශ්‍රී ලංකන් ගුවන් සමාගම එමිරේට්ස් ගුවන් සමාගමත් එක්ක ජොයින්ට් වෙන්ච් එකක් තිබ්බේ. 1998 එමිරේට්ස් ආයතනයත් එක්ක එකට එකතු වෙලා 2008 අවුරුදු 10ක්ම එක ගුවන් සමාගමක් හැටියට කටයුතු කරා ජොයින්ට් වෙන්ච් එකක් හැටියට. හැබැයි ඉතාම කනගාටුයි කියන්න අපිට මතකයි එදා ඒ 2008 පස්සේ එමිරේට්ස් ආයතනය ඇයි ශ්‍රී ලංකන් ගුවන් සමාගම සමග එකට කටයුතු නොකරේ. අපි කවුරුත් දන්නවා ඒවකට ඒ ආයතනයේ ප්‍රධානී හැටියට කටයුතු කරපු පීටර් හිල් එයාගේ වීසා එක දීර්ඝ කරේ නැහැ. ඒ වගේම ඒකට ප්‍රධානම හේතුව වුණේ පෞගිය රජයේ ඒ රාජපක්ෂ ආණ්ඩුවේ ඒ අවශ්‍යතාවයක් ඉටු නොකරපු නිසා. මගේ දැන අමාත්‍යතුමා හොඳින්ම දන්නවා මේ පිළිබඳව. ඒ අවශ්‍යතාවයක් ඉටු නොකරපු හින්දා රාජපක්ෂ ආණ්ඩුවේ අවශ්‍යතාවයක් ඉටු නොකරපු හින්දා මේ එමිරේට්ස් ආයතනයේ ප්‍රධානියත් එක්ක ආරවුලක් ඇති වුණා. මේ එමිරේට්ස් ආයතනයේ ප්‍රධානියා එවකට පීටර් හිල් එයත් එක්ක තිබ්බ ඒ ආරවුල නිසා එයාගේ වීසා එක දික් කරන්නේ නැතුව අන්තිමට අපිට එමිරේට්ස් ආයතනයේ ඒ තිබ්බ ඒ ව්‍යාපාරයෙන් වෙන් වෙන්න සිදු වුණා. ඊට පස්සේ 2008 දී ලාභ ලැබුණු ආයතනයක්. ඒ වගේම 2008 දී රුපියල් බිලියන 4.9ක් රුපියල් බිලියන 5කට ආසන්න මුදලක් ලාභ ලැබුවා. It was a profit making company back in 2008. හැබැයි ඒ ව්‍යාපාරය කඩාකප්පල් කරලා 2009 වෙනකොට පාඩු විඳින්න වුණා. ඒ පාඩුව දැන් මේ වෙනකොට ගිය අවුරුද්දේ බිලියන 163ක පාඩුවක් බවට පත් වෙලා තියෙනවා. මේක මං හිතන්නේ අපේ රටේ දැවැන්තම ප්‍රශ්නේ බවට පත් වෙලා තියෙනවා. මේ දැන් තමුන්නාන්සලා පිළිගෙන තියෙනවා මේ රාජ්‍ය ආයතන ප්‍රතිව්‍යුහගත කරන්න ඕනේ කියලා. අපිත් විශ්වාස කරනවා. අපි විපක්ෂයක් හැටියට අපි ඊට සම්පූර්ණ සහයෝගය ලබා දෙනවා මේ පාඩු ලබන රාජ්‍ය ආයතන ප්‍රතිව්‍යුහගත කිරීමේ සම්බන්ධව. හැබැයි මේ ප්‍රතිව්‍යුහගත කරණය කරන ශ්‍රී ලංකන් වෙන්න පුළුවන්, ටෙලිකොම් වෙන්න පුළුවන්, ඉන්ෂුරන්ස් කෝපරේෂන් එක වෙන්න පුළුවන්. මේ පාඩු විදින ආයතන ප්‍රතිව්‍යුහගත කිරීමේදී එය විනිවිද භාගයක් තියෙන්න ඕනේ. There should be transparency. මේ විනිවිද භාවයක් නැතුව මේකත් තව ඩීල් එකක් කරගන්න විදියක් නැහැ. ඒකින්ද රටට වඩාත්ම වාසිදායක වන ආයෝජනය මේ රටට ඇති වෙන්න ඕන. හැබැයි අපි දන්නවා මේ වෙනකොටත් ඉතාම කනගාටුයි කියන්න ඒ විනිවිද භාවයේ පිළිබඳව ලොකු ප්‍රශ්නාර්ථයක් තියෙනවා. ඒ විනිවිදවාදයේ පිළිබඳ ප්‍රශ්නාර්ථයක් තියෙනවා. දැන් මේ අපි දන්නවා මේ කොවිඩ් වසංගතය අවසන් වුණාට පස්සේ දැන් මේ ඒවියේෂන් බූම් එකක් තියෙනවා. මේ සංචාරකීන් වැඩි වෙනවා තියෙනවා. එතකොට මේක තමයි හොඳම අවස්ථාව ශ්‍රී ලංකන් ගුවන් සමාගම ප්‍රතිව්‍යුහගතකරණය කරන්න වෙනත් ආයෝජකයෙක් එක්ක සම්බන්ධ වෙන්න. මේක වැඩි කාලයක් තියෙයිද නැද්ද කියලා එක කියන්න බෑ. තව අවුරුද්දක්ද දෙකක්ද මේ බූම් එක තියෙන්නේ කියන එක කියන්න බෑ. ඒකින් දා මේ වෙලාවෙන් අපි උපරිම ප්‍රයෝජනය අරගෙන මේ ප්‍රතිව්‍යුහගත කිරීම පිළිබඳව විනිවිදභාවයකින් ඇතුව සිදු කරයි කියලා අපි විශ්වාස කරනවා. අපි අමාත්‍යතුමාගෙන් උත් දැනගන්න කැමැති දැන් ශ්‍රී ලංකන් ගුවන් සමාගමගේ තියෙන ඒ ප්‍රතිව්‍යුහගත කිරීමේ පිළිබඳව දැන් ඇති වෙලා තියෙන නවතම තත්ත්වය. හැබැයි මේ වගේ ප්‍රතිව්‍යුහගත කිරීමේදී අපිට දේශීය විදේශීය ආයෝජකයන් මේ රටට එන්න නම් අපි රටක් හැටියට ඒ ආයෝජකින්ගේ විශ්වාසය දිනා ගන්න ඕනේ. ඒ විශ්වාසය දිනාගන්නේ කොහොමද? ඒ විශ්වාසය දිනාගන්නේ ඇමතිවරයාගේ මූණ බලලවත්, එහෙම නැත්නම් ජනාධිපතිවරයාගේ මූණවලවත් ජනාධිපතිවරයාට ඉංග්‍රීසි හොඳට කතා කරන්න පුළුවන් කියලාවත් නෙමෙයි. රටක විශ්වාසය ඇති වෙන්න නම් අංක එක වෙන්නේ නීතියේ ආධිපත්‍යය. රූල් ඔෆ් ලෝ. රටේ නීතිය අකුරට ක්‍රියාත්මක වෙන්න ඕන. ඒ නීතිවලට වංගු ගහන්න බැරි වෙන්න ඕන. රටේ මේ ආණ්ඩුව ආදර්ශමත් වෙන්න ඕනේ ඒ නීතියේ ආධිපත්‍ය රැකගෙන ආකාරයට කටයුතු කරන්න. හැබැයි අද මොකද්ද වෙලා තියෙන්නේ? මේ රට කෙරෙහි විශ්වාසයක් ඇති වෙන ආකාරයෙන්ද මේ ආණ්ඩුව ක්‍රියාත්මක වෙන්නේ? ඉතාම කනගාටුයි කියන්නේ. ඊයේ දිනේදී අපි කතානායකතුමා ප්‍රකාශ කරා මේ රට බංකොලොත් වෙන්න සොයා බලන්න කමිටුවක් පාර්ලිමේන්තු තීරීම්කාරක සභාවක්. මම මුල් වෙලා මේ විපක්ෂයේ මන්ත්‍රීවරුන් සියලු දෙනාගේම අත්සන් අරගෙන අපි කතානායකතුමාට මීට මාස ගණනාවකට කලින් තමයි පාර්ලිමේන්තු තීරීම්කාරක සභාව ඉල්ලුවේ. ජනාධිපතිතුමාත් ඊට එකඟ වුණා. හැබැයි අද මේ පාර්ලිමේන්තු තීරීම්කාරක සභාවේ ඉන්න සමාජිකයින් සභාපතිවරයා ඔපත් කරලා තියෙන්නේ කොහොමද? එතකොට මේ සභාපතිවරයා කියන්නේ මේ රට බංකොලොත් කරපු ප්‍රධාන අයගේ ප්‍රධාන නියෝජිතයා. ඒ ප්‍රධාන නියෝජිතයාව අද මේ කමිටුවේ සභාපති කරලා තියෙනවා. එතකොට මේ වෙලාවේ අපි ඉල්ලීමක් කරනවා මේ රටේ ජනතාවගේ දේශීය විදේශීය ආයෝජකයන්ගේ විශ්වාසය ඇති කරන්නද මේ කටයුතු කරන්න. අද කල්පනා කරලා බලන්න මේ වගේ විහිළු කරනකොට මේ රටේ ආයෝජකයෙක් මේ රටට එයිද? මේ රටේ ආයෝජනය කරන්න ඒ ගැන හිතයිද? එහෙම වෙන්නේ නැහැ. ඒ වගේම තමයි අද බලන්නකො මේ රටේ නීතිය. දැන් මැතිවරණයක් තියෙන්න ඕනේ. මැතිවරණ පළාත් පාලන මැතිවරණේ ප්‍රකාශයට පත් කරා. එතකොට මේ රටට ආයෝජනය කරන අය බලනවා මේ ස්වාධීන ආයතන ස්වාධීනව කටයුතු කරනවාද? මේ රටේ නීතිය අකුරට ඉටු වෙනවද කියලා. එතකොට මේ අද මැතිවරණය තියන්නේ මැතිවරණය කොමිසමට බලපෑම් කරලා දැන් මැතිවරණ කොමිසම අලුත් සමාජිකයින් ඇවිල්ලා ඒ විතරක් නෙමෙයි මේ මැතිවරණය නොතිබා මේ මැතිවරණය තියන්නේ නැතුව අර විසරෝප පළාත් පාලන මන්ත්‍රීවරුන් නියෝජිතයන්ව යලිපත් කරන්න ගැස මේ පනතක් ගේන්න උත්සාහ කරන මේ පාර්ලිමේන්තුවට. එතකොට මේව මොන විහිළුද? එතකොට මේ ආණ්ඩුවට උමනා වෙලා තියෙන්නේ අර පළාත් පාලන ආයතන ටික, ඒ විසරෝප පළාත් පාලන ආයතන ටික යලි සක්‍රිය කරන්න. ඒකට පාර්ලිමේන්තුවේ නීතිය වෙනස් කරන්න හදන පාර්ලිමේන්තුව තුලින්. එතකොට මෙන්න මේ වගේ කාරණාවල් දිහා බලනවා නම් දූෂණය ගත්තොත් අද දූෂණයට විරුද්ධව මොනවද ක්‍රියාත්මක කරන්නේ? දූෂණ විරෝධී පනතක් ගෙනාලා තියෙනවා. ඒක විවාද කර ඉන්නවා. ඒක සම්මත කරගන්න මේ නීතිපති දෙපාර්තමේන්තුවට ඇඟිල් ගහලා දේශපාලනීකරණය කරලා එතකොට අල්ලස් කොමිසමට ඇඟිල් ගහලා මේ වෙනකොට මේ නඩු ගණනාවක් ඉල්ලාස් කරගෙන තියෙනවා. එතකොට මේ රටේ ආයෝජකයන්ට විශ්වාසය ඇති කරන්න නම් මේ රට පිළිබඳව විශ්වාසයක් ඇති කරන්න නම් දේශීය ආයෝජකයෝ අපේ රට ගේන්න නම් අනිවාර්යයෙන්ම අපිට අවශ්‍ය වෙනවා නීතිය අකුරට ක්‍රියාත්මක කරන්න. මේ ස්වාධීන ආයතන ටික ආරක්ෂා කරන්න. එහෙම වුණේ නැත්නම් අපේ මේ රටේ මේ අපි බලාපොරොත්තු වෙන ආර්ථිකය ගොඩනැගීමට හැකියාවක් වෙන්නේ නැහැ. ඒ පිළිබඳව මේ ආණ්ඩුවට විශේෂයෙන්ම මේ ආණ්ඩුවට අවශ්‍ය කටයුතු ඉටු කරන්න කියා ඉල්ලා සිටමින් මම නිහඬ වෙනවා. බොහොමත්ම ස්තුතියි.
Thank you. Honorable S. Sridharan, you have 17 minutes.
ගෞරව குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே, இன்றைய தினம் இந்த விமான போக்குவரத்து உள்ளூர் விமான சேவைகள் தொடர்பிலான சட்டமூலம் தொடர்பிலே உரையாற்ற கிடைத்தமைக்கு எனது நன்றிகள். முதலிலே அவ்வாறான ஒரு சந்தர்ப்பத்தில் இரண்டு பதிவுகளை மேற்கொள்ள தங்களுடைய அனுமதியையும் கோருகிறேன். மிக முக்கியமாக யாழ்ப்பாண மாவட்டத்தின் வடகிழக்கு பகுதிகளை மையப்படுத்தியிருக்கின்ற சுயாதீன ஊடகவியலாளர், யாழ்ப்பாண ஊடக அமையத்தினுடைய செயலாளருமான தம்பித்துறை பிரதீபன் அவர்கள் அச்சுவேலி யாழ்ப்பாணம் பத்தமேனி அச்சுவேலியை நிரந்தர பதிவிடமாக கொண்டவர். வயசு 39. இவர் கடந்த 2023 ஜூன் 21 புதன்கிழமை மாலை 3:30 மணியிலிருந்து 6 மணி வரை இரணைமடு பிராந்திய பயங்கரவாத குற்றத்தடுப்பு காரியாலயத்தில் விசாரணைக்கு உட்படுத்தப்பட்டார். கடந்த மாதம் மருதங்கேணியிலே தமிழ் தேசிய மக்கள் முன்னணியுடைய தலைவர் கஜேந்திரகுமார் பொன்னம்பலம் அவர்கள் மீது போலீசார் சுட்டு படுகொலை செய்து அவரை படுகொலை செய்ய முற்பட்ட அந்த செய்தி தொடர்பாக செய்திகளை வெளியிலே கொண்டு வந்ததன் காரணமாக இந்த செய்தியாளர் விசாரிக்கப்பட்டிருக்கிறார். இவர் 2017 ஜூலை 19ஆம் தேதியும் இவருடைய வீட்டிலே வைத்து கொழும்பிலே இருந்து வந்த டிஐடியினரால் விசாரணைக்கு உட்படுத்தப்பட்டார். இது ஒரு தொடரான ஊடகவியலாளர்களை அச்சுறுத்துகின்ற அவர்களை பயமுறுத்துகின்ற ஒரு செயல்பாடாக இது அமைந்திருக்கின்றது. அதேபோல கிளிநொச்சி மாவட்டத்தினுடைய விவேகானந்த நகர் கிராம அபிவிருத்தி சங்கம், கரச்சி பிரதேச கிராம மற்றும் மாதர் கிராம அபிவிருத்தி சங்கங்களின் சமாச தலைவரும், கிளிநொச்சி மாவட்ட மாற்றுவல் உள்ளோர் சங்கம், கிளிநொச்சி சேவை சந்தை வர்த்தக சங்கம் என்பவற்றின் உபதலைவரும், இலங்கை தமிழரசு கட்சியினுடைய கரச்சி கோட்ட கிளையின் செயலாளருமான கருப்பையா ஜெயக்குமார் அவர்கள் 2023 6/27 பரந்தனில் உள்ள பயங்கரவாத குற்றத்தடுப்பு பிரிவுக்கு அழைக்கப்பட்டு 2 மணியிலிருந்து 5 மணி வரை கிட்டத்தட்ட 3 மணி நேரங்கள் விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளார். கிளிநொச்சி கனகபுரம் மாவீரர் துயிலும் இல்லத்தில் பணிக்குழுவின் தலைவரும் அதிபருமாக இருக்கின்ற தங்கவேலு கண்ணபிரான் அவர்களும், செயலாளராக இருக்கின்ற வீரபாகு விஜயகுமார் அவர்களும் ஏற்கனவே பரந்தன் டிஐடியினரால் விசாரணைக்கு உட்படுத்தப்பட்டிருந்த நிலையில், அப்பணிக்குழுவின் பொருளாளரான கருப்பையா ஜெயக்குமார் விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளமை திட்டமிட்ட ஒரு பயமுறுத்தல் செயல்பாடாகவே கருதப்படுகின்றது. மிக முக்கியமாக இலங்கை அரசாங்கம் ஏற்றுக்கொண்ட 2015ஆம் ஆண்டு செப்டம்பரிலே மனித உரிமைகள் ஆணைக்குழுவிலே ஏற்றுக்கொண்ட நல்லிணக்க பொறிமுறையின் அடிப்படையில் தாங்கள் இந்த வணக்க முறைகளை அனுமதிக்கிறோம், அவற்றை நாங்கள் இந்த மக்கள் செய்வதற்கு அனுமதிக்கிறோம் என்ற செயல்பாடுகளை முன்வைத்திருந்த பிற்பாடு இவ்வாறு இந்த வணக்க முறைகளை ஏற்பாடு செய்கின்ற அந்த பகுதியைச் சேர்ந்தவர்கள் டிஐடியினர் மற்றும் சிஐடியினரால் விசாரணைகளுக்கு உட்படுத்தப்படுவதும் ஊடகவியலாளர்கள் அச்சுறுத்தப்படுவதும் இந்த நாட்டினுடைய ஒரு வளமையான செயல்பாடாக, அதிலும் தமிழ் ஊடகவியலாளர்கள் அல்லது தமிழ் செயல்பாட்டாளர்கள் அரசியல் செயல்பாட்டாளர்கள் தொடர்ந்தும் விசாரணைக்கு உட்படுத்தப்படுவது மிக மோசமாக இருக்கின்றது. கௌரவ தலைமை தாங்குகின்ற குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே, யாழ்ப்பாண மாவட்டத்தினுடைய பிரதேச நில அளவை அலுவலகத்தினுடைய நில அளவையாளர் அரச நிலவளையாளர் ஆனா அருள் சோபன் அவர்கள் மண்டதீவிலே உள்ள காணிகளை வெளிசுமன என்கின்ற கடற்படை முகாமுக்கு அளவீடு செய்வதற்காக ஒரு அறிவித்தலை விட்டிருக்கின்றார். காணி சுவீகரிப்பு சட்டத்தின் 2ஆம் பிரிவின்படி நில அளவையாளர் நாயகத்தினால் வழங்கப்பட்ட அதிகாரத்தின் தொடர்பில் இதன் கீழ் கையொப்பம் இடப்பட்டிருக்கும் அரச நில அளவையாளர் ஆன அருள் சோபன் ஆகிய நான் அவசியமான ஆளணியினருடன் வடமாகாண யாழ்ப்பாண மாவட்டத்தில் உள்ள வேலனை பிரதேச செயலாளர் பிரிவில் உள்ள மண்டதீவு கிழக்கு J7 கிராம அலுவலர் பிரிவில் அமைந்துள்ள 18 ஏக்கர் 1 ரூட் 10 பேச்சு விஸ்தீரணமுடைய காணியினை இலங்கை கடற்படையின் வெளிசுமன படைப்பிரிவின் பிரதான முகாம் அமைப்பதற்காக காணி சுவீகரிப்பிற்காக அளவீடு செய்வதற்காக 2023ஆம் ஆண்டு ஆடி மாதம் 12ஆம் தேதி 2023 7/12 காலை 9 மணியளவிலும் தொடர்ந்து வரும் நாட்களிலும் அக்காணிகளுக்குள் பிரவேசிப்பதற்கு தீர்மானித்துள்ளேன் என்பதை தங்களுக்கு அறிய தருகின்றேன் என்று அந்த காணி உரிமையாளர்கள் 29 பேருக்கு கடிதம் அனுப்பியிருக்கிறார்கள். 1 சானா விஜயகுமாரன், டி சியாமினி, பி என்ஆர் சோமசுந்தரம், கே என் ஆர் ராசநாயகி, கானா நடராசா, பி அம்பிகாவதி, கே கமலாதேவி, டி குணபாலசிங்கம், நானா நடன சபாபதி சானா சர்வானந்தராசா, சீனா சரஸ்வதி, தானா தில்லநாயகி, ஸ்ரீபதி ரத்தினம், சானா செந்தில்மணி, நானா மாசிலாமணி, எஸ் திருநாவுக்கரசு, ஏனா கனகரத்தினம், டி நிறைமதி, கே ராஜேஸ்வரி, பி பரராஜசிங்கம், சி லலிதாதேவி, வை பரமேஸ்வரி, சி தெய்வநாயகி, சா தனபாலசிங்கம், சா வசந்தரூபன், சா காந்தரூபன், சா மயூரப்பிரியா, சி ஸ்ரீகுமரன், ஸ்ரீ ரதி வதனா. இந்த 29 பேருடைய காணிகள் 18 ஏக்கர் 1 ரூட் 10 பேச் காணிகளை அளந்தெடுப்பதற்கு இவர் அருள் சோபன் அவர்கள் அறிவித்தல் விடுத்திருக்கிறார். மண்டதீவு வெளிசுமன கடற்படை முகாம் யுத்தத்துக்கு பிற்பாடு தமிழர்கள் 90ஆம் ஆண்டுகளில் அந்த மண்ணிலே இருந்து கலைக்கப்பட்டு வலுக்கட்டாயமாக கலைக்கப்பட்ட பின்னர் அந்த இடத்திலே அமைக்கப்பட்ட ஒரு கடற்படை முகாம். அந்த கடற்படை முகாம் அமைந்திருக்கின்ற பகுதியிலே தான் கௌரவ குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே மண்கும்பான் அல்லைப்பட்டி வேலனையிலே இருந்து கலைத்து வரப்பட்ட 60க்கும் மேற்பட்ட இளைஞர்கள் அங்கே இருக்கின்ற தோமையார் ஆலய முன் கிணற்றிலே கொலை செய்யப்பட்டு 60க்கும் மேற்பட்டவருடைய எலும்பு கூடுகளோடு சேர்ந்த உடல்கள் இப்பொழுதும் அங்கே இருக்கின்றன. கொக்கு தொடுவாயிலே நேற்று பல பெண் போராளிகளுடைய உடலங்கள் அதனுடைய சிதிலங்கள் எடுக்கிறார்கள். இந்த நாட்டில் எங்கே பார்த்தாலும் தமிழர்களுடைய தமிழ் போராளிகளுடைய தமிழ் பிள்ளைகளுடைய உடலங்கள் எடுப்பது போல இந்த மண்டைதீவு தோமையார் தேவாலயத்திற்கு முன்னால் இருக்கிற கிணறையும் ஒருமுறை தோண்டி ஆய்வு செய்தால் 60க்கும் மேற்பட்ட பல இளைஞர்களுடைய இலங்கையினுடைய அரச படைகளால் கொப்பை கடுவ தலைமையிலே படுகொலை செய்யப்பட்டவர்கள் அந்த இடத்திலே தாக்கப்பட்டிருக்கிறார்கள். அந்த இடம்தான் இந்த மக்களுடைய காணியையும் திரும்ப அவர்கள் பறிப்பதற்கு முயற்சிக்கிறார்கள். குறிப்பாக சதாசிவம் செந்தில்மணி இவரின் மனைவி காந்தரூபி மண்டதீவு முதலாம் வட்டாரத்திலே வாழ்கிறார். வைரவநாதன் மகேஸ்வரி இவரின் மகள் தயாளினி ஸ்ரீரங்கேஸ்வரன் மண்டதீவு இரண்டாம் வட்டாரத்தில் வாழ்கிறார். சபாரத்தினம் தனபாலசிங்கம் இவரின் சகோதரி உமாதேவி சபாரத்தினம் மண்டதீவு இரண்டாம் வட்டாரத்திலே வாழ்கிறார். விநாயகரத்தினம் காந்தமரர் இவருக்கு 10 பரப்பு நிலம் உண்டு. சபாரத்தினம் சோமசுந்தரம் இவருக்கு 3 பரப்பு நிலம் உண்டு. பொன்னையா தர்மலிங்கம் 9 பரப்பு நிலம் உண்டு. இவர்களுடைய நிலங்கள் எல்லாம் இருக்கக்கூடியதாக கடற்படையினர் இந்த நிலங்களை அபகரித்து வைத்திருக்கிற பொழுது இவர்கள் இந்த உள்நாட்டுக்குள்ளேயே அகதிகளாக வேறு இடங்களிலே வாழுகிறார்கள். சொந்த மண்ணிலே மண்டதீவுக்குள் தன்னுடைய நிலத்திலே வாழ முடியாமல் இந்த குடும்பத்தை சார்ந்தவர்கள் வெவ்வேறு இடங்களிலே வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். உறவினர் நண்பர்கள் வீடுகளில் சொந்த நிலம் இல்லாமல் சொந்த வீடு இல்லாமல் தொடர்ந்து மேதிலிகளாக சாகும் வரை வாழுகிற இந்த மக்களின் காணிகளை வழங்காமல் நல்லிணக்கம் பேசுகின்ற அரசாங்கம் சமாதானம் பேசுகின்ற அரசாங்கம் இப்பொழுதும் அவருடைய காணிகளை பறிக்க முயல்தல் என்பது மிக மோசமும் அந்த மக்களை ஏமாற்றுகின்ற விதமுமாக இது அமைந்திருக்கிறது. நாங்கள் இந்த உலகத்தை ஏமாற்றுவதற்காக இந்த நாட்டினுடைய ஜனாதிபதி பல தடவை பேசுவதாக அறிவிக்கிறார். அமைச்சர்கள் இங்கே இனவாதம் இல்லை என்கிறார்கள். அமைச்சர்கள் சொல்கிறார்கள் இங்கெல்லாம் நடந்து முடிந்து வெற்றியடைந்திருப்பதாக, இங்கே மக்கள் எதையும் கோரவில்லை என்கிறார்கள். ஆனால் இங்கே இருக்கின்ற மக்களுடைய காணிகளை அளப்பதற்கான இந்த அறிவித்தல் யாரால் விடப்பட்டிருக்கிறது? அரசாங்கத்தினுடைய கட்டளைக்கிணங்க விடப்பட்டிருக்கிறது. ஆகவே கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களை நான் இந்த ஆனா அருள்சோபன் அரச நிலவள அளவையாளருடைய விடுத்த இந்த கோரிக்கை கடிதத்தையும் நான் சபாபீடத்திற்கு சமர்ப்பிக்கின்றேன். மிக முக்கியமாக இந்த விடயங்களை கவனத்தில் எடுக்க வேண்டிய ஒரு கால தேவையையும் நான் இந்த இடத்திலே வலியுறுத்துகிறேன். பல்வேறுபட்ட இடங்களில் யாழ்ப்பாண மாவட்டத்தினுடைய காரைநகர், ஆனைக்கோட்டை, புங்குடிதீவு, நெடுந்தீவு, தீவு பகுதிகளுடைய பல இடங்கள், கிளிநொச்சி மாவட்டத்தினுடைய பல்வேறுபட்ட இடங்கள், யாழ்ப்பாணத்தினுடைய வலிகாமம் வடக்கு 3000 ஏக்கருக்கும் மேற்பட்ட காணிகள், இவ்வாறு இந்த காணிகள் எல்லாம் சுவீகரிக்கப்பட்டு அந்த இராணுவத்திற்கும் அரச படைகளுக்கும் வழங்குவதற்கான முயற்சிகள் மேற்கொள்ளப்படுகின்றன. இந்த நிலைமை மாற்றப்பட வேண்டும் என்று உள்ளூர் விமான சேவைகள் தொடர்பிலே பேசப்படுகிறது. கௌரவ நிமால் ஸ்ரீபாலடி சில்வா அவர்கள் தன்னுடைய பிரசன்னத்தை இங்கு இல்லாமல் தன்னுடைய பிரசங்கத்தை மட்டும் வைத்துவிட்டு அவர் சென்று விட்டார். ஆனால் பலாலியிலே 1986ஆம் ஆண்டில் பலாலி விமான நிலையத்தை விஸ்தரிப்பதற்காக அந்த மக்களிடம் காணிகளை சுவீகரித்திருந்தார்கள். ஆனால் இன்று வரை அந்த காணியினுடைய சொந்தக்காரர்களுக்கு எந்த நிவாரணமும் வழங்கவில்லை, கம்பன்சேஷன் அவர்களுக்கு வழங்கப்படவில்லை. இது 1980களிலே நடந்தது. 80களிலே பலாலி விமான நிலையத்தை விஸ்தரிப்பதற்கென்று காணியை பறித்தவர்களுடைய காணிகள் இன்னும் அவர்களுக்கு வழங்கப்படவில்லை. சரி, காணி இல்லை. இன்று ஒரு பரப்பு காணியினுடைய விலை என்ன அந்த இடங்களிலே? அந்த விலையின் அடிப்படையில் அவர்களுக்கு காணி வழங்குவதற்கு இந்த விமானத்துறை அமைச்சர் தயாராக இருக்கிறாரா? என்ன செய்ய போகின்றார் அவர்? அந்த மக்களுக்கு என்ன வழங்க போகிறார்? இப்பொழுதும் இந்த பலாலி விமான தளத்தை விஸ்தரிப்பதாக கூறித்தான் மயிலிட்டி, தயிட்டி போன்ற இடங்களிலே மக்களுடைய காணிகள் விடுவிக்கப்படாமல் இருக்கிறது. மயிலிட்டி இலங்கையினுடைய வரலாற்றிலே ஒரு நாளைக்கு 2 அல்லது 3 பார ஊர்திகளில் மக்கள் அங்கிருந்த விவசாயிகள் தாங்கள் செய்த மரக்கறிகளை தென்பகுதியின் பல இடங்களுக்கும் தாங்கள் உற்பத்தி செய்து வழங்கிக் கொண்டிருந்த இடம் மயிலிட்டி, பலாலி போன்ற இடங்கள். முந்திரிகை செய்கைக்கும் வெற்றிலை செய்கைக்கும் மரக்கறி செய்கைக்கும் இலங்கையிலே மிகவும் பிரசித்தி பெற்ற ஒரு இடமாக மயிலிட்டி, பலாலி, தோலகட்டி போன்ற இடங்கள் மிக பிரபல்யம் வாய்ந்திருந்த இடங்கள் இன்று காடாக இருக்கிறது, இராணுவத்தினுடைய வசம் இருக்கிறது. பலாலி விமான நிலைய விஸ்தரிப்புக்காக அந்த இடங்கள் இன்று அடக்கி வாசிக்கப்பட்டுக் கொண்டிருக்கிறது. நாங்கள் காணியை விடுவிக்கிறோம் என்கிறார்கள். யாரோ ஒரு அமைச்சர் போகிறார், அளப்பது போல படம் எடுக்கிறார், யாருக்கு அளக்க போகிறார் என்பது தெரியாது. கௌரவ குழுக்களின் தவிசாளர்களே, அவர் மக்களை ஏமாற்றி நான் காணி அளக்கிறேன் தருகிறேன் என்று சொல்வது சிலவுகளை ஒரு ராணுவத்திற்கு கொடுக்க அளக்கிறாரா, அல்லது அவர் அரசாங்கத்திற்காக அளக்கிறாரா, இல்ல உண்மையில் அந்த மக்களுக்கு அந்த காணியை வழங்குவதற்காகத்தான் அளக்கிறார்களா என்பது யாருக்கும் தெரியாது. இவ்வாறுதான் இந்த நிலைமை இங்கே போய்கொண்டிருக்கிறது. ஆகவே இந்த மக்கள் வாழ முடியாமல் இருக்கிறார்கள், தங்களுடைய சொந்த நிலங்களுக்கு செல்ல முடியாமல் இருக்கிறார்கள். பல்வேறுபட்ட மாவட்டங்களிலும், இன்றைக்கு வவுனியா மாவட்டத்தில் எடுத்துக்கொண்டால், வவுனியா மாவட்டத்தினுடைய பல்வேறு தமிழர் வாழ்ந்த பிரதேசங்கள் சிங்களமயப்படுத்தப்பட்டிருக்கிறது. அதே போல முல்லைத்தீவு மாவட்டத்தினுடைய பகுதிகள், பல இடங்களில் மக்கள் குடியேறி வாழ விடாமல் தடுக்கப்பட்டிருக்கிறார்கள். கேப்பாப்புலவு கிராமம், நாங்கள் பல தடவைகள் இந்த இடத்துல சொல்லியிருக்கிறோம், கேப்பாப்புலவிலே ஒரு விமானப்படை தளம் அமைப்பதற்காக 4000 ஏக்கர் காணியை அரசாங்கம் மக்களுடைய காணிகளை பிடித்து வைத்திருக்கிறது. 4000 ஏக்கர் கேப்பாப்புலவில் 7 தலைமுறைகளுக்கு மேல் வாழ்ந்த 7 குடும்பங்களாக அவர் வாழ்ந்த அந்த இடம் கேப்பாப்புலவு என்கிற பிரதேசம், கடற்கரையோடு சேர்ந்து தாங்கள் தோன்றி வளர்ந்த மண்ணிலே தங்களுடைய இடத்திலே தாங்கள் வாழ முடியாமல் முல்லைத்தீவிலே இந்த கேப்பாப்புலவு மக்கள் அகதிகளாக வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். ஆனால் அங்கே ஒரு விமானப்படை தளம் அமைப்பதற்காக 4000 ஏக்கர் காணிகளை இந்த அரசாங்கம் பறித்து வைத்திருக்கிறது. அந்த மக்கள் வாழ்ந்த வீடுகள், தென்னம்பிள்ளைகள், அவருடைய சொத்துக்களை அங்கே இருக்கின்ற விமானப்படை சார்ந்தவர்களும் கடற்படை சார்ந்தவர்களும் இராணுவத்தினரும் தான் அனுபவித்துக் கொண்டிருக்கிறார்கள். அந்த மக்கள் தெருக்களிலே இருக்கிறார்கள். இது முல்லைத்தீவு மாவட்டத்தினுடைய கேப்பாப்புலவிலே அந்த மக்கள் தொடர்ந்து போராடினார்கள். தாங்கள் தாடி வளர்த்து முகச்சவரம் செய்யாமல் சாப்பிடாமல் நாட்கணக்கில் மணித்தியால கணக்கில் அந்த மக்கள் கேப்பாப்புலவிலே இருந்தார்கள். ஆனால் கேட்பதற்கு நாதியற்ற தமிழர்களாய், யாரும் இல்லாத தமிழர்களாய் இன்று அவர்கள் தங்களுடைய நிலத்திற்கு போவதற்காக கனவோடு காத்திருக்கிறார்கள். தயவு செய்து இதை புரிந்து கொள்ளுங்கள். கௌரவ குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே, இந்த மக்களுடைய நிலை என்ன? விமான போக்குவரத்து பற்றி பேசுகிறார்கள், ஆனால் விமான போக்குவரத்து அல்ல, விமான தளம் அமைக்கப் போகிறோம் என்று மக்களுடைய காணிகளை விடாமல் வைத்திருக்கின்ற அரசாங்கம் இந்த மக்களுக்கு என்ன பதில் சொல்ல போகிறது? அதே போல வவுனியா மாவட்டத்தினுடைய கணேசபுரம் பகுதியில் கிட்டத்தட்ட 7000 ஏக்கர் காணிகள், வவுனியா மாவட்டத்தினுடைய மன்னார் வீதியிலே கணேசபுரம் என்கிற கிராமத்தில் 7000 ஏக்கர் காணிகளை ஒரு புதிய விமானப்படை தளம் அமைப்பதற்காக அரசாங்கம் கபலீகரம் செய்திருக்கிறது. மக்களுடைய காணிகளை, மக்கள் வாழ்ந்த இடங்களில் அவர்களுக்கு ஒதுக்கப்பட்ட காணிகளை இன்று அரசாங்கத்தினுடைய படைகளுக்காக குவித்து எழுதப்பட்டிருக்கிறது. பல்வேறுபட்ட இடங்களில், நான் பிரதிநிதித்துவப்படுத்துகின்ற யாழ்ப்பாண தேர்தல் மாவட்டத்தினுடைய பல்வேறுபட்ட இடங்கள் இன்றும் ராணுவ முகாம்களாக இருக்கின்றன. அந்த மக்கள் குடியேறி வாழ முடியாமல் இருக்கிறது. கிளிநொச்சியினுடைய நகரப்பகுதி, இந்த நாட்டில் இருக்கின்ற எத்தனை தலைவர்களுக்கு தெரியும்? இந்த நாட்டின் ஜனாதிபதிக்கு தெரியுமா? பிரதமருக்கு தெரியுமா? அல்ல, யார் இதை உணரப்போகிறார்கள்? கிளிநொச்சியினுடைய நகரப்பகுதியிலே 40% நிலம் ராணுவ படைகளின் கைகள் தான் இருக்கிறது. கிளிநொச்சி, இலங்கையிலே ஒரு நகரசபை இல்லாத 2 மாவட்டங்கள், ஒன்று கிளிநொச்சி, மற்றது முல்லைத்தீவு. 2க்கு நகரசபை இல்லை. ஏனென்றால் நகரசபையை உருவாக்க முடியாது. காரணம், அங்கே ராணுவ படைகள் இருக்கின்றன, ராணுவ நினைவு சின்னங்கள் இருக்கின்றன, ராணுவ முகாம்கள் இருக்கின்றன. ஆனா அரசாங்கத்தில் இருக்கின்ற தலைவர்கள் சமரசம் பேசுகிறார்கள், நல்லிணக்கம் பேசுகின்றார்கள், சமாதானம் பேசுகின்றார்கள். இங்கே எல்லாம் நடப்பது போல வெளியிலே சொல்லுகிறார்கள். சர்வதேசத்தில் இருக்கின்ற ஒவ்வொரு நாடுகள் பிரதிநிதிகள் எல்லோரிடமும் நான் இந்த உயர்ந்த சபையினூடாக சொல்வது, நாங்கள் வாழுகின்ற இடங்களிலே ராணுவ விஸ்தரிப்புக்குள்ளும் ராணுவ சிறைக்குள்ளும் தான் தமிழர்கள் அடைக்கப்பட்டிருக்கிறார்கள். கிட்டத்தட்ட யாழ்ப்பாண மாவட்டத்தில் மட்டும் 216 இடங்களை ராணுவம், கடற்படை, விமானப்படை, பாதுகாப்பு படைகளுக்கு என கோருகின்றார்கள். இதனை விட பல இடங்களிலே சிஎஸ்டி என்கிற, அது ராணுவத்துக்கு கீழே இல்லை என்பார்கள். கேட்டவுடன் அதுக்கும் ராணுவத்துக்கும் சம்பந்தம் இல்லை, சிவில் செக்யூரிட்டி டிவிஷன். பல பண்ணைகளாக பல நிலங்களை கபலீகரம் செய்திருக்கிறார்கள், பறித்தெடுத்து வைத்திருக்கிறார்கள். அந்த மக்கள் வாழ்ந்த இடங்களில் அவர்களை வாழ விடாமல் தடுத்திருக்கிறார்கள். இந்த மக்கள் இன்றும் தங்களுடைய சொந்த நிலங்களிலே வாழ முடியாமல் இருக்கிறார்கள். ஆனால் இங்கே விமானப்படை தொடர்பாக, விமானப்படையினுடைய விமானத்தினுடைய உள்ளூர் சேவைகள் தொடர்பாக அமைச்சர்கள் வெளிநாடுகளுக்கு ஏதோ சொல்லுவதற்காக சில சில பிரேரணைகளை கொண்டு வருகிறார்கள். ஆனால் சொந்த மண்ணிலே வாழுகிற தன்னுடைய சகோதர இனம் தன்னுடைய நிலத்திலே வாழ முடியாமல் அகதிகளாகவே முல்லைத்தீவிலும், வவுனியாவிலும், மன்னாரிலும், மண்டைதீவிலும், யாழ்ப்பாணத்திலும் இந்த மக்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். கிளிநொச்சியிலும் அவர்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். இன்றைக்கும் கௌரவ குழுக்களின் தவிசாளர்களே, உங்களுக்கு தெரியும், சபாபதி பிள்ளை முகாம் யாழ்ப்பாணத்திலே, கண்ணகி முகாம், நீங்கள் போகின்ற இடங்கள் உங்களுடைய மனச்சாட்சிக்கு கூட தெரியும். இன்றைக்கும் அந்த மக்கள் அங்கே அகதிகளாகத்தான் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். அவர்களுக்கு ஜனாதிபதி பகுதியாக சொல்கிறார், நான் மாடி வீடு கட்டி கொடுக்க போகிறேன். அவர்களை மாடியில் இருத்த நினைக்கிறார்கள். அண்ணாந்து பார்க்கின்ற மாளிகை கட்டி அருகே குடிசையோடு வாழ்வதல்ல, அவனுக்கான சொந்த நிலம் இருக்க வேண்டும். அண்ணாந்து பார்க்கின்ற மாடியை எங்களுக்கு தேவையில்லை. என்னுடைய தாய் நிலத்தில், என்னுடைய சொந்த நிலத்தில், நான் வாழுகின்ற நிலத்தில் நான் வாழ்கிறேன். என் தாய் தந்தை வாழ்ந்த நிலத்தில் வாழ்கிறேன், என்னுடைய நிலத்தில் வாழ்கிறேன், என் தாய் மண்ணிலே வாழ்கிறேன் என்கிற அந்த உணர்வும் அந்த அந்த நினைப்பும் ஒவ்வொரு மனிதனும் இருக்கிற பொழுதுதான் அவருடைய வாழ்க்கை மகிழ்ச்சியானதாக மாறுகிறது, சந்தோஷமானதாக மாறுகிறது. அவனுடைய நிலத்தை எடுத்து விட்டு அவனுக்கு மாடி கட்டி
கொடுப்பதனால்
மாற்ற முடியாது. அதுதான் நான் நீங்க குறிப்பிட விரும்புகின்றேன். ஆகவே கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களே, இந்த மக்களுடைய வாழ்க்கை என்ன? வெறுமனே விமான டிக்கெட்டுகளுக்கு காசு உழைப்பது அரசாங்கத்தின் நோக்கமாக இருந்தால் ஒரு யாழ்ப்பாணம் கொழும்பு ரத்மலான விமான நிலையத்திலிருந்து பலாலி விமான நிலையத்துக்கு ஒன் வேக்கு 21,000 டிக்கெட் என்று சொல்றார்கள். எனக்கு தெரியாது, நான் இன்னும் ஒரு காலமும் நான் போகவில்லை. ஆனால் அது டூவேயாக இருந்தால், அப் அண்ட் டவுனாக இருந்தால் அது 44,000 ரூபாய் என்று சொல்கிறார்கள். அப்படியானால் இந்த நாட்டுக்குள்ளே ரத்மலானையில் இருந்து பலாலிக்கு சென்று திரும்ப பலாலியிலிருந்து ரத்மலானை செல்வதென்றால் இவ்வளவு 40,000 மேற்பட்ட பணத்தை ஒருவர் செலுத்த வேண்டும் என்றால் இந்த கட்டணம் எவ்வளவு தூரம் அதிகமானது, இந்த மக்களுக்கு எவ்வளவு அது பயன்படக்கூடியது? ஒரு அவசர நோயாளியை அல்லது அவசரமாக கொழும்பு செல்ல வேண்டியவரை அல்லது அவசரமாக ஒரு யாழ்ப்பாணம் செல்ல வேண்டியவருடைய டிக்கெட் காசு எவ்வளவு? இது சிந்திக்கப்பட வேண்டியது. இதை விட இதில் வலாலியில இருந்து இந்தியாவுக்கு போவதற்கு குறைவான காசு. ஆகவே இந்த அரசாங்கம் உழைப்பதற்கான வழிகளை தேடுகிறதே தவிர இங்கே வாழுகிற மக்களை மகிழ்ச்சியாக தங்களுடைய நிலங்களை வாழக்கூடிய வகையில் அவர்களை நிறுத்துவதற்கு இந்த அரசாங்கம் தயாராக இல்லை. அதனைத்தான் நான் இந்த இடத்துல பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக அரசாங்கத்தினுடைய மனநிலை மாற வேண்டும், அரச தலைவர்களுடைய மனநிலை மாற வேண்டும். இங்கே வாழுகின்ற மக்களுடைய நிலங்கள் அவர்களிடம் ஒப்படைக்கப்பட வேண்டும். அவர்கள் சொந்த நிலத்திலே வாழுகிற பொழுது, தமிழர்கள் தங்களுடைய நிலங்களிலே வாழுகிற பொழுதுதான் அவர்கள் இந்த நாட்டின் பிரஜைகள் என்பதை உணர்வார்கள். அதுவரை இந்த நாட்டிலே நீங்கள் என்ன செய்தாலும், எந்த விடயங்களை கையாண்டும், என்ன விமானத்தை ஓடினால் என்ன, எந்த புகையிலத்தை பாவித்தால்
என்ன,
நிலங்களில் வாழுகின்ற உரிமையை முதல் வழங்குங்கள். அந்த வழங்கினால் மட்டும்தான் ஒரு நீதியும் நியாயமும் இந்த நாட்டில் கிடைக்கும் என்பதை பதிவு செய்கின்றேன்.
தேங்க்யூ.